તારીખ 22/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 923 અને 924 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 546. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
અધ્યાત્મનો ઉપદેશ આ કાળમાં ન કરવો જોઈએ એવી આશંકાનો ઉત્તર ચાલે છે. અધ્યાત્મનો વિષય ઊંચો છે, જીવોને તે અનુકૂળ ન પડે. કહેનારનો દૃષ્ટિકોણ થોડો એવો છે કે ઘણા માણસોને અનુકૂળ પડે એવું કહો, સમાજના વધુ માણસોને અનુકૂળ પડે એવું કહો. પ્રથમ દ્રષ્ટિએ વાત સારી લાગે કે ઘણાને લાભ મળે એવું કરવું કે થોડાને લાભ મળે એવું કરવું. સીધો ઉત્તર એ મળે કે ઘણાને લાભ મળે એવું જ કરવું જોઈએ. પણ લાભ તો સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થાય તે એક જ પ્રકારનો છે. જો ઉપદેશ સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થાય એવો ન હોય તો બીજો ઉપદેશ ઘણાને લાભનું કારણ થાય એ વાત લાભને દ્રષ્ટિએ તો મેળ ખાતી નથી. લાભ તો જે છે તે છે. આત્મશાંતિ એ લાભ છે. આત્માને આત્મામાંથી સુખ પ્રગટે એ લાભ છે. એવું ન થાય બીજી બીજી વાતોથી બીજાને સારું લાગે એથી કાંઈ લાભ તો થઈ ગયો નથી, અથવા એ સિવાયની વાતોને યોગ્ય બીજા શ્રોતાઓ છે, ઘણા શ્રોતાઓ છે, માટે એ વાત છોડીને બીજી વાત કરવી, એમાં બીજાઓને એ શ્રોતાઓને પણ શું લાભ છે? જો એમ વિચારવામાં આવે તો એને પણ કાંઈ લાભ નથી. એટલે થોડાને કે ઘણાને લાભ થાય એ મુદ્દો છે. વાસ્તવિકતા એ છે કે લાભ થાય એમ થવું જોઈએ, પછી થોડા ઘણાનો પ્રશ્ન પછી છે. થોડાને લાભ થાય છે માટે વાત ન કરવી, પણ બીજી વાતથી બીજા ઘણાને પણ લાભ ક્યાં છે આ સવાલ છે. એવી વાત તપાસવામાં આવે તો બીજી વાતથી બીજા ઘણાને લાભ ક્યાં છે તેથી કે લાભ તો થતો નથી. હજી એક દલીલ છે આની પાસે કે દલીલ કરનાર એમ કહે છે કે અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગનો ઉપદેશ ઘણાને સમજાતો નથી, જ્યારે ચરણાનું યોગ અને કથાનું યોગનો ઉપદેશ ઘણાને સમજાય છે અને એ પણ જીનવાણી જ છે. ચરણાનું યોગ અને કથાનું યોગ પણ જીનવાણી જ છે. તો અત્યારે તમે કથાનું યોગ ને ચરણાનું યોગ ચલાવો અને દ્રવ્યાનું યોગનો વાત બંધ રાખો, પછી આગળ ઉપર લેજો, સમાજ તૈયાર થાય ત્યારે લીધો. કેમ હશે એને એમ કહે છે કે ભાઈ બહુધા તો એ જ ચાલ્યું અત્યાર સુધી, કથાનું યોગ અને ચરણાનું યોગ ચાલ્યો, શું લાભ થઈ ગયો બતાવતા કે તેથી લાભ થયો નથી એમ જાણીને દ્રવ્યાન યોગ અમે કહીએ છીએ, એમ કહે છે. એ તો ચાલે છે, દ્રવ્યાનુયોગના કહેનારા તો ખૂબ ખૂબ જ જ્ઞાનીઓ છે. બાકી તો બધા ચરણાનુયોગ ને કથાનુયોગની જ વાતો ચાલે છે. પણ જીવની દ્રષ્ટિ, સ્વભાવની દ્રષ્ટિ થાય એ વાત સિદ્ધિ એમાંથી નહીં મળતી હોવાથી, અને કહેનારનો પણ એ દ્રષ્ટિકોણ નહીં રહેતો હોવાથી બીજી બીજી વાતો ચાલે છે ને બીજું બીજું પકડાય છે. અને કાંઈક કલ્યાણને માટે કાંઈક ને કાંઈક ક્રિયા થાય છે શ્રવણ વાંચન મનનની, એવો સંતોષ પણ પકડવામાં આવી રહ્યો છે. તેથી કાંઈ કાર્ય સિદ્ધિ નથી. ઉત્તરમાં તો એક મુદ્દો બહુ સારો છે કે આ કાળમાં સાક્ષાત મોક્ષ થવાની અપેક્ષા એ હલકાપણ છે. આ કાળ હલકો કયો છે એનું કારણ શું, કે અહીંયા સાક્ષાત મોક્ષ નથી પણ આત્માનો અનુભવ પણ અહીંયા થતો નથી, એમ તો આ કાળની અંદર નથી. જો આ કાળની અંદર આત્માનો અનુભવ થઈ શકે છે એવી યોગ્યતાવાળા, એવા ઉપાદાનવાળા જીવો પણ હોય છે, એને અનુસરતા નિમિત્તો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ પણ હોય છે, તો પછી એ કાર્યનો નિષેધ તું કેમ કરે છો, એમ અહીંયા ઉત્તર છે. એ વાતનો ઉત્તર કરવા યોગ્ય નથી. અને થોડાને લાભ થાય કે કોઈકને જ લાભ થાય એમ હોય તો પણ એની બહુ મોટી કિંમત છે. બધી જ જગ્યાએ ઘણી સંખ્યાને કારણે એનું મૂલ્યાંકન થાય એવું નથી હોતું. જેમ કે સમાજની અંદર, દેશની અંદર એક નેતા હોય છે, એક વડાપ્રધાન હોય છે, એક રાષ્ટ્રપતિ હોય છે, ત્યાં ઘણા હોવા જોઈએ એમ કેમ કોઈ નથી કહેતો. આમાં તો એકને જ લાભ મળે છે. કહે છે કે એક છે તો પણ એની કિંમત સૌથી વધારે છે. નેતા એક હોવા છતાં એની કિંમત સૌથી વધારે છે, ભલે લાખો એને અનુસરે પણ એની કિંમત સૌથી વધારે છે. એમ બધી જ જગ્યાએ સંખ્યાથી કિંમત વધે છે એમ નથી. હીરો એક છે અથવા હીરાની સંખ્યા ઓછી છે એની કિંમત વધારે છે જગતમાં. લોઢા કરતા સોનાની સંખ્યા ઓછી છે એટલે એનું વોલ્યુમ ઓછું છે તો પણ એની કિંમત વધારે છે. તો કેટલીક જગ્યાએ તો ક્વોલિટીથી જ મૂલ્યાંકન થાય છે. એમ અહીંયા થોડાને અથવા કોકને પણ જો સન્માર્ગ મળે, સાચો માર્ગ મળે, તો એની બહુ મોટી કિંમત છે, ઘણી મોટી એની કિંમત છે. અથવા એની કિંમત આંકી ન શકાય, કોઈ પણ ટર્મમાં એની કિંમત આંકી ન શકાય એવી એની કિંમત છે. એટલે આ ઉપદેશ કરવા યોગ્ય છે, ભલે એકને લાભ થાય, કોકને લાભ થાય, તો પણ આ ઉપદેશ કરવા યોગ્ય છે એવો અહીંયા ન્યાય સ્થાપિત કર્યો છે. તેથી આત્માનુભવ માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો, અહીંથી ચાલે છે. તેથી આત્માનો અનુભવ કરવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો. હવે આ વાત તો થઈ સમષ્ટિગત. વ્યક્તિગત વાત એવી છે કે દરેક પોતાના લાભનો વિચાર કરે છે. તો હવે પ્રશ્ન કરનારને, શંકા કરનારને એમ પૂછીએ છીએ કે સમષ્ટિગત તો તને ઉત્તર દીધો કે એકને પણ લાભ થાય તો બહુ મોટી વાત છે, હવે વ્યક્તિગત વિચાર કર. તો તને પોતાનો વિચાર કરતા એમ લાગશે કે મારે તો જો ભવભ્રમણનો છેદ થતો હોય તો આ મારે તો કરવા યોગ્ય છે. જો મારે કરવા યોગ્ય છે તો બીજાની પંચાયત ખાતર હું શા માટે આનો નિષેધ કરું? એમ જો તને તારા માટે ન આવતું હોય તો આ શંકા તારી વ્યાજબીપણા માટે બિલકુલ નિર્મૂળ છે, એનું જરાય વ્યાજબીપણું એમાં નથી. તેથી એ રીતે વિચારતા તો જે આત્માર્થી છે એને એમ લાગે કે ભલે અત્યારે મોક્ષ ન હોય તો પણ અત્યારે અનંત ભવ ભ્રમણનો છેદ થાય એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકતો હોય તો એ પણ બહુ મોટી વાત છે, અથવા એક મોટા સદભાગ્યની વાત છે, સૌભાગ્યની વાત છે કે મોક્ષ માર્ગ અત્યારે જીવંત છે. એમ એને આત્માર્થી હોય તો આવ્યા વિના રે નહીં. આ એનું લક્ષણ છે આત્મા, કે ભલે અત્યારે સાક્ષાત મોક્ષ નથી પણ મોક્ષ માર્ગ તો જીવંત છે ને, એ બહુ મોટી વાત છે. મારું એ મહાભાગ્ય છે કે મોક્ષ માર્ગ જીવંત છે એવા કાળમાં એ મોક્ષ માર્ગનો વિષય મારી સમક્ષ આવ્યો. તેથી મારે તો એ કાર્ય કરી લેવા જેવું છે, પછી થોડા ઘણાની પંચાયતમાં મારે જવાની જરૂર નથી. આ તો પોતાને અરુચિ છે અને બીજાને ઘણાને લાભ થતો નથી એ બહાને એને આ વાતને ઉડાવવી છે, દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મના ઉપદેશને એને ઉડાવવો છે, એને ખરેખર મોક્ષ માર્ગને ઉડાવવો છે, એ ભગવાનના માર્ગનો દ્વેષી છે. એ ઉપર કહી ગયા 921માં કે જે આ રીતે અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસનો નિષેધ કરે છે તે ભગવાનના માર્ગનો દ્વેષી છે, એને ભગવાનના માર્ગ પ્રત્યે દ્વેષ વર્તે છે બરાબરનો. પૂજા કરતો હોય, ભક્તિ કરતો હોય, વ્યાખ્યાન કરતો હોય, ભગવાનના માર્ગનો એ દ્વેષી છે. થાય કે ન થાય, હકીકત છે એ જાહેર કરે છે. રોગ છે એ વૈદ રોગ બતાવે તો એને સાંભળવો ગમે કે ન ગમે, પણ છે એની વાત કરે છે. નાળ જોઈને એમ કે પણ ભાઈ મોટી ગડબડ છે તમારી શરીર વ્યવસ્થામાં, મોટી ગડબડ છે. હવે સહન થાય કે ન થાય પણ હવે છે એનું શું, એમ વાત છે. ખાસ કરીને શ્રોતામાંથી વક્તા થાય, પ્રથમ તો પહેલેથી તો કોઈ વક્તા ન હોય પછી થોડી ગડબડ થાય છે. તો એને એમ થાય કે આ જ્ઞાનનું એ અધ્યાત્મની ઊંચી ઊંચી વાત કરીને એ અત્યારે સમાજમાં ન ચાલે. સમાજમાં તો હું જે પદ્ધતિથી સહેલી સઠ હળવી હળવી વાતો કરું છું એ બધી વાતો ચાલે, માટે મારી જે શૈલી છે કથાનું યુગ દ્વારા કે બીજી રીતે જે પીરસવાની એ મારી શૈલી બરાબર છે, એને એમ લાગે છે આ ગડબડ થાય. ભાઈ એ ઘણામાંથી કોઈને લાભ નહીં થાય, એક તો તને થયો નથી, તારો ઊંધો અભિપ્રાય હોવાને લીધે તને તો આત્મલાભ થયો નથી, તેથી તારી કોઈ પણ વાતથી બીજાને આત્મલાભ થાય એ વાતમાં પણ કાંઈ માલ નથી. બાકી તો સંતોષ તું લે કે બીજાના જનરન મંજન થાય, જનમન રંજન થાય, એ પ્રકાર ઊભો થશે, બીજું કાંઈ નહીં થાય. જગત ને રૂડું દેખાડવા અનંત વાર આ આત્મા એ કાર્ય કર્યું. લોકોને સારું લાગે એમ કરો, પણ આત્માનું રૂડું થાય એવું કાર્ય એક વાર ન કર્યું. આ પરિસ્થિતિ રહી છે. હજી એમાંથી બહાર નીકળવું ન હોય તો સ્વતંત્ર છે, એમાં કોઈ બીજો ઉપાય કોઈને માટે કાંઈ જબરજસ્તીથી તો કોઈ કાંઈ ઉપાય થઈ શકે એવું નથી. પોતાના હિતની બુદ્ધિથી ગરજુ થઈને ઉપાય કરે ત્યારે થાય એવું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નો તો નિષેધ અત્યારે નથી, પ્રગટ થઈ શકે છે, પરંતુ વર્તમાનમાં ભાવલિંગી મુનિનો પણ નિષેધ નથી. જો જીવ પુરુષાર્થ કરે તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધીની મોક્ષ માર્ગની બહુ પ્રચુર સંવેદનની સ્થિતિએ પહોંચી શકે એવું છે. એ સ્થિતિએ પહોંચે તો ઘણા કર્મની નિર્જરા થાય ને ઘણી આત્મશુદ્ધિ થાય, એટલો અવકાશ તો અહીંયા છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થયું કે મુનિદશા પ્રાપ્ત થઈ ભાવલિંગી, એનો મોક્ષ નિશ્ચિત છે. પછી કાળની ઉતાવળ તે જીવને થતી નથી કે આ ભાવમાં કે આ કાળે કેમ મોક્ષ થતો નથી, એવું અસમાધાન મોક્ષ માર્ગમાં આવનાર જીવને થતું નથી. એવું અસમાધાન નથી થતું કે આ કાળે મોક્ષ નથી માટે મોક્ષ માર્ગનો પ્રયત્ન કેમ કરવો, કે મોક્ષ માર્ગનો પ્રયત્ન નહીં કરતો, બંધ માર્ગના પ્રયત્નમાં તો તું ઊભો છો, હવે પસંદગી કરી લે તારે શું કરવું છે. તેથી તેનો નિષેધ કરવા યોગ્ય નથી એમ કહે છે. સમ્યક દર્શન પણ વર્તમાનમાં થઈ શકે છે, તેથી તેને માટે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો યોગ્ય છે. તત્વજ્ઞાનના અભ્યાસ વિના, તત્વ અભ્યાસ વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. એ તત્વના અભ્યાસમાં યથાર્થ તત્વ અભ્યાસ કેમ થાય એ ખાસ વિષય. પણ એમને એમ સિદ્ધિ બીજી ક્રિયાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય માને છે. એક વ્યક્તિ એવી મળી હતી, મને ભગવાનની ભક્તિનો ખૂબ જ ભાવ રહે છે, પૂજા પણ ઘણી કરું, અને ભક્તિમાં તો લીન થઈ જાઉં કલાકો સુધી. એક વાત તો એટલી બધી ભગવાનની ભક્તિમાં લીનતા થઈ ગઈ કે આત્માનો અનુભૂતિ થઈ ગઈ. આમ નીકળે છે માણસ ભગવાનની સામે વિતરાગ, દિગંબરતા, ભગવાનની સામે એવી ભક્તિમાં લીનતા થવા માંડી, એવી લીનતા થઈ, એવી લીનતા થઈ કે બસ આત્માનો અનુભવ એમાંથી થઈ ગયો, પ્રગટ્યો આત્માનો અનુભવ. એને રાગમાં એકાગ્રતા થાય ને થોડી સાતાની શાંતિ થાય, મનની શાંતિ થાય, તો એમ લાગી જાય અન્યમતીની જેમ કે આમ આત્માનો અનુભવ થઈ ગયો. આમ જીવ કલ્પનાએ ચડે છે. બહુભાગ જીવો તો આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા હોવા છતાં ભાવના ન કહી શકાય એને, પણ ઈચ્છાવાળા હોવા છતાં બહુભાગ જીવો તો સત્સમાગમના અભાવને લીધે કલ્પનાએ ચડે છે. કલ્પનાએ ચડવાનું કોઈ ખાસ કારણ બનતું હોય તો એ છે કે સત્સમાગમનો અભાવ છે. એક સત્સમાગમ એવી ચીજ છે કે જીવ જરાક કલ્પનાએ ચડે ત્યાં સત્પુરુષ એને લાલ બત્તી મૂકી દે છે. એમ કલ્પના કરવા જેવી એક વિશિષ્ટ વાત છે. અનંત કાળમાં આમ થયું છે. કલ્યાણનો વિચાર અને કલ્યાણની ઈચ્છા અને એ સંબંધિત કાંઈ ને કાંઈ ક્રિયા કાર્ય અનંતવાર કર્યું, પણ સત્પુરુષના માર્ગદર્શનને અભાવને લીધે કલ્પનાએ જીવ ચડ્યો છે. એ કલ્પનાએ ચડે, પછી સ્વચ્છંદે ચડે. એમાંથી આ કલ્પના એ સ્વચ્છંદનું પ્રી સ્ટેજ છે, આગળની ભૂમિકા છે, બીજું કાંઈ નથી. કહે છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ અથવા અધ્યાત્મશાસ્ત્રનો દ્રવ્યાનુયોગનો અભ્યાસ હિત બુદ્ધિએ કાળજીથી સાવધાનીથી કરવા યોગ્ય છે. નિષેધ તો એનો જરા પણ કરવા યોગ્ય નથી, એ સ્પષ્ટ કર્યું. 924 એ તો પરિચય થયો હોય ને તો બીજી વાત હતી. આખી સુરતનો દરિયો જ નહીં ઉછળેલો, મહિના નહોતા, આ ચોપડી માંડ ભીણ્યા છે ઉમરાળામાં. પિતાજી તો નાનપણથી નહોતા, મોટા ભાઈ હતા, મોટા ભાઈની દુકાન કોલેજમાં ભાગીદારી, 13 વર્ષથી દુકાને બેસી, એટલે ભણવામાં તો કંઈ લાંબુ ભણ્યા નહોતા, કે નહોતા કાશીજીને કાંઈ પંડિત થયા, પણ અંદરથી સ્મૃતનો સમુદ્ર ઉછળેલો. હજારો પડખેથી વાત કરે છે, મોટા ભણેલા પંડિત આવે પણ એને એક વાત બુદ્ધાની દલીલની આપે એટલે ઊભો રહી જાય. સ્વરૂપ મિચંદ આવ્યા હતા ને 2000 સાલમાં ત્યારે પંડિતોને લઈને આવ્યા હતા. એ વખતના શ્રીમંત માણસ હતા, એટલે રાજા જેમ એકલો ન નીકળે એમ એના રસાલા સાથે બધા આવ્યા હતા. એનો ફોટો ત્યાં બધી મોટી છત્ર, મોટો છત્ર છત્ર રાખે ને એને એમ લઈને માણસો હારે હાલતા હોય માથે છત્ર લઈને, એના વિદ્વાનો લઈને આવ્યા હતા. વિદ્વાન દલીલ કરે તો કે સાંભળો મહારાજ શું કે છે એ સાંભળવા જેવું છે, તમે દલીલ કરો છો પણ સાંભળો તો ખરા શાંતિથી કે આ શું કહેવા માંગે છે. ઊભા રાખી દેતા હતા એને. એટલે ભણતર વિના પણ આત્મજ્ઞાન ઉપરાંત જે વિશેષ નિર્મળતા અને ક્ષયોક્ષમ અને સૂક્ષ્મતા, વિષયની સૂક્ષ્મતા જે છે એ સ્પષ્ટ કરવાની, વ્યક્ત કરવાની જે શક્તિ હતી, સ્પષ્ટ વિચારધારા અને એટલો જ વાણીનો યોગ, એટલે સમાજની અંદર બહુ મોટી ક્રાંતિ થઈ. એનું કારણ એ છે. બહુ પ્રયોજનની દ્રષ્ટિ બહુ તીક્ષ્ણ હોય છે. આડીવળી વાત ચાલે નહીં, કોઈ ચર્ચા કરવા આવે તો આડીવળી વાત ચાલે નહીં, 1.5 મિનિટમાં તો એને ઠેકાણે આવી જાય છે. સામર્થ ઘણું નવસો ચોવીસ પુણ્યભાવને સારો માને અને પાપ ભાવને ખરાબ માને તે બંધ તત્વની ભૂલ છે. પુણ્યભાવથી પુણ્ય બંધન થાય છે, પાપ ભાવથી પાપ બંધન થાય છે, બંનેથી વિભિન્ન પ્રકારના પણ બંધન જ થાય છે. છતાં એક બંધન સારું છે ને બીજું બંધન સારું નથી એમ બંધનને સારું માને તેની બંધ તત્વની ભૂલ છે. આઠમો અધિકાર છે ને, 9 તત્વમાં ભૂલ, મિથ્યા દ્રષ્ટિ જીવની નવ તત્વનું તત્વજ્ઞાન સમજવાના સંબંધમાં પણ એની ભૂલ રહે છે. ત્યાં એ શું ભૂલ કરે છે કે પાપ બંધ તો સારો નથી પણ પુણ્ય બંધ સારો છે, એમ બંધને સારો માને છે, એની બંધ તત્વની ભૂલ છે એમ છે. દોઢાની બેડી સારી નહી પણ સોનાની બેડી સારી, એ સોનાની બેડી પણ એટલી જ બંધનમાં રાખે છે જેટલી લોઢાની બેડી બંધનમાં રાખે છે, કે કઈ ફેર પડી જતો હશે? આ ઊંચી જેલમાં ઘણાને નાખે છે, જુદી જુદી જેલ હોય કે નહી. ભાઈ સાહેબ ને હમણાં 2 વર્ષ સુધી રાખો, સારી જેલમાં રાખો, આપવામાં આવે તો બહુ સારી જેલમાં એમની વ્યવસ્થા થઈ. એક વાત તો નક્કી છે કે એને ગુનો કર્યો છે, જેલમાં જવાને યોગ્ય, એ વાત નક્કી થઈ ગઈ. એ કલંક જેને નથી લાગતું, જેને દોષ કર્યો છે એ કલંક નથી લાગતું, એવી જેની વિપરીત દ્રષ્ટિ છે એ એમ કહે છે કે આ ઠીક છે, આ સારું છે, દોષ પણ સારો છે, રાગ છે એ સારો છે, પુણ્ય છે એ સારું છે. એ તત્વ દ્રષ્ટિએ વિપરીતતા છે. આ તો નવ તત્વની વાત ચાલે છે ને, એમાં તત્વની દ્રષ્ટિની વિપરીતતા છે. બંધને બંધ જાણવા છતાં બંધને સારો જાણવો, એ જાણીને થયેલી વિપરીતતા ગ્રહિત વિપરીતતા છે, ગ્રહિત મિથ્યાત્વ છે. અને જગતના સંપ્રદાયોમાં આ પ્રકાર છે, બંધ તત્વ તે સારું નથી, બંધ તે સારો નથી, પુણ્ય તે પુણ્ય બંધ તે પાપ બંધ તે સારું નથી, અને પુણ્ય બંધ સારો છે, આ બધે આ ચાલે છે. કેમ કે શ્રદ્ધાનો વિષયથી તો લોકો અજાણ છે. હવે વાત રહી સમજાય એવી, સ્થૂળ ઉપયોગે પણ સમજાય એવી વાત રહી આચરણની, એટલે જે શુભાચરણ કરવાના બધી જે લાંબી લાંબી વિસ્તારવાળી વાતો છે, એમાં પુણ્ય બંધને સારો માનવાની મિથ્યા ગ્રહિત મિથ્યા શ્રદ્ધાની પોષણ થાય છે, એ વાત ખ્યાલમાં આવતી નથી. આપ પ્રોડનજીએ આ વિષય ઉપર બહુ સારો પ્રકાશ પાડ્યો છે મુખમાર પ્રકાશકમાં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સુખરૂપ છે, છતાં તે દુઃખરૂપ લાગે છે, તે સંવર્તત્વની ભૂલ છે. કે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત તો બહુ ઊંચી છે, બહુ દુષ્કર અને દુર્ગમ પુરુષાર્થ કરીએ ત્યારે માન પ્રાપ્ત થાય એવી, કોકને પણ માન પ્રાપ્ત થાય એવી વાત છે, એમ કરીને એને કઠિન બતાવે છે, દુઃખરૂપ બતાવે છે, એ એની સંવર્તત્વની ભૂલ છે. જેને નવ તત્વોમાંથી એક તત્વની ભૂલ હોય તેને નવે તત્વની ભૂલ હોય, આ નિયમ છે પાછો. વળી કોઈ એવું ન વિચારે કે નવ તત્વોમાંથી 8 તત્વોની વાત તો બરાબર છે, તો 11% ભૂલ થઈ ખાલી, 11 99, પણ 82% તો એને ડિસ્ટિંક્શન માર્ક તો આપો. કે અહીંયા જ્યાં શ્રદ્ધાનો વિષય ચાલે છે એમાં ટુકડા થતા નથી. એક આ સિદ્ધાંત છે કે શ્રદ્ધાનો વિષય અખંડ રહે છે, શ્રદ્ધાનો સ્વભાવ અખંડ અભેદપણે પરિણમવાનો છે, અને શ્રદ્ધા કદી પોતાના વિષયમાં ટુકડા કરતી નથી. ટુકડા કરે એ શ્રદ્ધા નહીં પણ અશ્રદ્ધા છે. જેમ કે કોઈ એમ કહે કોઈ મને એમની વાતમાં શ્રદ્ધા છે પણ કેટલીકમાં શ્રદ્ધા છે ને કેટલીકમાં નથી. કહે છે કે શ્રદ્ધા ટુકડા કરતી નથી, એનો અર્થ એ થાય છે કે તને શ્રદ્ધા નથી પણ એની તને ખબર નથી કે આ મને શ્રદ્ધા નથી. કે એને ખબર પડતી નથી કે મને આની અશ્રદ્ધા થઈ છે, એને ખબર નથી. કહે છે કે નહીં અમને બરાબર છે, એમ છે. બુદ્ધિથી છેતરાય છે, ક્ષુક્ષ્મ છે, નડે છે. આમાં જયારે વિપર્યાસ વધે ત્યારે ક્ષુક્ષ્મ વધારે દુશ્મન થઈને કામ કરે, કેમ કે એ તો પૂર્વકર્મ નું ફળ છે ને. જેમ વિપરીતતા વધે તેમ પુણ્યયોગ પણ વધારે દુશ્મન થાય છે ને. બીજું શું થાય છે, બારમા પુણ્યયોગમાં શું થાય છે કે વધારે તીવ્રપણે એને કસાય વધે છે. પુણના યુગમાં એમ થાય છે કે નથી? એવી જ રીતે અમે કઈ અંધશ્રદ્ધા વાળા નથી કે બધી વાત માની લઈએ. ઠીક, શું કે એને શ્રદ્ધા જ નથી, શ્રદ્ધાના ટુકડા કરે છે. એનો અર્થ જ એ છે કે એને શ્રદ્ધા નથી. આમ ગડબડ છે, શ્રદ્ધાનો એ સ્વભાવ નથી કે એમાં ભેદ પડે. એ શ્રદ્ધાનો સ્વભાવ નથી, ગડબડ વાળી વાત છે. પણ સિદ્ધાંત જ્ઞાન બહુ ઓછું, ગમે એટલો સૂક્ષ્મ હોય તો સિદ્ધાંત જ્ઞાન છે એ નહિવત હોય છે. એનું આ પરિણામ હોય છે. શું કે છે અહીંયા, એક તત્વની ભૂલ મળે અને બાકીના આઠ તત્વની ભૂલ ન દેખાય તો એને નિવાસી માર્ગ ન અપાય, પણ એને માર્ગમાં મીંડું મૂકવું પડે. અને ગ્રહિત મિથ્યા થયો તો એને માઇનસ માર્ક આપવા જોઈએ. ગ્રહિત નવું ગ્રહિત કર્યું, તીવ્ર મિથ્યા થયું. નવ તત્વનું શ્રદ્ધાન ભૂતાર્થ નહીં થી સમ્યક દર્શન છે, અથવા ભૂતાર્થ આશ્રય નવે તત્વનું શ્રદ્ધાન, નવે તત્વનું જ્ઞાન, યથાર્થ જ્ઞાન તે સમ્યક શ્રદ્ધાન છે. જ્ઞાન પ્રધાન કથન છે એ શ્રદ્ધાનનું. ભૂતાર્થ આશ્રિત એટલે પોતાનો ત્રિકાળી પરમાત્મ તત્વ તેનો આશ્રય કરતા નવે તત્વનું જ્ઞાન યથાર્થ થાય તેને જ્ઞાન પ્રધાનતા એ સમ્યક દર્શન કહેવામાં આવેલું છે. એ સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે સમયસારની 13મી ગાથા. ત્યાં ટકાવારી પડતી નથી કે એક તત્વનું જ ભૂલ છે ને બાકીના તત્વની ભૂલ નથી, એવું કદી બધું એકની ભૂલ એમ એ પૂરી ભૂલ, કોઈ અધૂરી ભૂલ એમાં રહેતી નથી. એમાંય લોકો ભૂલે છે. આટલી બધી વાત તો બધી બરાબર આવે છે, કોક વાતમાં ભૂલ થઈ ગઈ એમાં શું? વર્ષો સુધી વાત કરતા હોય એમાં બધી ઘણી વાતો બરાબર આવી જાય, એમાં કોક વર્ષે કોક વાત બરાબર ન આવી હોય તો વાત પૂરી થઈ ગઈ. જ્યાં વાત બરાબર ન આવી ત્યાં વાત પૂરી થઈ ગઈ. એ બધી વાત બરાબર નથી, બધું બરાબર નથી એમ એમાં આવી જાય છે. ક્યાંય ફરતી નથી વાત. 40 વર્ષના પ્રવચનોમાં ક્યાંય તત્વ ફરતું નથી. ગમે એ વર્ષનું વ્યાખ્યાન કાઢો, દ્રષ્ટિના વિષયનો, સુગાનીજીનો વિષય, ગુરુદેવને 30 વર્ષથી, એ વખતે 30 વર્ષ થયા હતા, પછી 15 વર્ષ સુધી બાકી ત્રીસ વર્ષથી સાંભળવા વાળાને ન સમજાયો એ વિષય દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં આત્મધર્મના પહેલા અંકમાંથી કાઢીને મેં પુરાવો મૂક્યો છે. દ્રવદ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં વચ્ચેના એક ઉદાહરણ લીધું છે આત્મધર્મના, ગુરુદેવના પ્રવચનોનો. એ પહેલો અંક છે, પહેલા વર્ષનો પહેલો અંક છે. એ એમ સૂચવે છે કે દ્રષ્ટિના વિષયમાં જે વાત એ ત્રીસ વર્ષ પહેલા કરતા હતા એ ત્રીસ વર્ષ પછી સોગાનીજી પાસેથી સાંભળવા મળી છે અને એ એમને વંચાવી દે. એ આત્મધર્મ લાવે અમને સીધો ખ્યાલ નહોતો, પણ કુદરતી શું થયું એમની સાથે એની તત્વ ચર્ચામાં કોઈ ભાઈ લઈ આવ્યા કે જો આ વાત ગુરુદેવે દ્રષ્ટિનો વિષય એ મથાળા નીચે કરેલી છે. બિલકુલ અત્યારે જે ચર્ચા ચાલે છે એ જ વાત કરી છે. વાંચી વાંચી તો એ કે બિલકુલ ઠીક આ જ વાત છે કે આપણે રોજની જે ચર્ચા ચાલે છે એ જ વાત ગુરુદેવે ત્રીસ વર્ષ પહેલા બરાબર આ જ વાત કરી છે. ખૂબ પ્રમોદ કર્યો. ઘણાને ન સમજાય એવું થઈ ગયું એવું છે. બંધ મોક્ષ રહીતના જ પરિણામની વાત છે. જે બે પ્રવચન છે ગુજરાતી આત્મધર્મમાં 10મો 11મો અંક છે, પહેલો અંક નથી. પણ પહેલા વર્ષના 12 અંક હોય ને એમાં 10-11 નો 2 મહિનાનો ભેગો અંક લીધો છે. નીચે આ આર્ટિકલ છે. વસ્તુ ત્રિકાળી છે જેનો આશ્રય લેવાથી નિર્મળ પર્યાય થાય છે. પર્યાયના આશ્રયથી પર્યાય નિર્મળ નથી થઈ શકતી. ગુરુનું વચન પ્રત્યે લક્ષ જાય છે ત્યાં સુધી નિમિત્ત શાસ્ત્ર ગુરુ અને જ્ઞાન એ બધું વિનાશી. શું બધા નિમિત્તો અને જ્ઞાન પણ વિનાશી. પરંતુ ધ્રુવની તરફ નજર લાગે. આ ધ્રુવનો વિષય ચાલ્યો, ધ્રુવ શબ્દનો પ્રયોગ છે. ધ્રુવની તરફ નજર લાગે ત્યારે જ્ઞાન અવિનાશી થાય છે. અનુભવ અને સમ્યક દર્શન અવસ્થા છે તેને એટલે સમ્યક દર્શનની પર્યાયને અને આત્માને ત્રિકાળી સંબંધ નથી. ત્રિકાળી સંબંધ નથી કારણ કે તે અવસ્થા બદલી જાય છે. દર્શન નિમિત્તનો સ્વીકાર કરતું નથી. દર્શન એટલે શ્રદ્ધા નિમિત્તનો સ્વીકાર કરતું નથી. પરંતુ પછી ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે છે. જ્ઞાન કરીને પછીથી જ્ઞાન નિમિત્તને જાણે છે. શ્રદ્ધાન થાય છે પછી જ્ઞાન નિમિત્તને જાણે છે. શ્રદ્ધાને વખતે નિમિત્ત નથી, કેમ કે શ્રદ્ધાને નિમિત્ત નથી એ તો એને જોતું જ નથી, સ્વીકારતું જ નથી. શ્રદ્ધા તો પછીથી નિમિત્ત કહેવાયું. નિમિત્તને રાગથી જાણે છે ત્યાં સુધી જ્ઞાન વિનાશી અને અનિત્ય છે. તે વિનાશી જ્ઞાન અવિનાશીને લાભ નથી કરતો. તે તો પૂર્વનો ઉઘાડ સૂક્ષ્મ છે. પોતાને જ જ્યારે પોતાની તરફ ઢળીને નિર્ણય થાય ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે. જે કાળમાં અવિનાશી જ્ઞાન થાય છે તે કાળમાં નિમિત્તનો સવાલનો પ્રશ્ન જ નથી રહેતો. નિમિત્તે કર્યું કે ન કર્યું એ પ્રશ્ન જ રહેતો નથી. એને પોતાને સમજાય છે કે મારા પુરુષાર્થે આ કામ કર્યું. નિર્ણય સામાન્ય પ્રતિ ઢળી ગયો, તત્કાળ સંસાર છૂટી ગયો. સંસાર છૂટવાનું આ કારણ દ્રવ્ય સ્વયં છે એમ ત્યાં એને સમજાય છે. નિર્ણય થયા બાદ નિમિત્તથી કહેવામાં આવે છે. ધ્રુવ શક્તિ સાધ્ય છે, મોક્ષ સાધ્ય નથી. બસ આના ઉપર ચર્ચા ચાલી. મોક્ષથી પ્રયોજન નથી, મોક્ષ સાધ્ય નથી. એ વાત અહીંયા આવી છે. એની વાત કાંઈ કોઈ ગોતી લેવાના કોણ લાવ્યું તો યાદ નથી. ભાઈ આત્મધર્મનો અંક લઈને ધ્રુવ શક્તિ સાધ્ય છે, સાધ્ય છે એટલે અવલંબન નો વિષય છે, અહીંયા ધ્યેયની વાત નથી, અવલંબન અવલંબન નો વિષય છે. મોક્ષ સાધ્ય નથી, મોક્ષ પ્રગટ થાય છે, મોક્ષ તો પ્રગટ થાય છે, પ્રગટ અપ્રગટ પર્યાય દ્રષ્ટિમાં થાય છે બધું, એમ કે છે. ધ્રુવ તો નિત્ય પ્રગટ છે, પ્રગટ અપ્રગટ પણ એ બંને હવે અપેક્ષા પર્યાયને લાગુ પડે છે, ધ્રુવને નહીં, એ તો નિત્ય પ્રગટ છે. પ્રગટ અપ્રગટ વસ્તુમાં સવાલ જ નથી, પ્રગટ અપ્રગટ નો વસ્તુમાં સવાલ જ નથી. પ્રગટ અપ્રગટ અવસ્થામાં જ, પ્રગટ અપ્રગટ અવસ્થામાં જ વસ્તુ, પ્રગટ અપ્રગટ જે અવસ્થા છે એમાં જ વસ્તુ ધ્રુવ નિત્ય પ્રગટ જ છે. એ અવસ્થાને તો ધ્રુવ તો નિત્ય પ્રગટ એને જણાય છે. સાધ્ય વસ્તુ અને સાધન નિર્ણય એને વ્યવહાર એમ કે છે. ધ્રુવ લક્ષમાં આવતા સહજ નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે. પુરુષાર્થ કરવો પડતો નથી, આ વાત કીધી, પુરુષાર્થ કરવો પડતો નથી. આ 30 વર્ષ પહેલા શરૂઆતની આ વાત છે. પુરુષાર્થ કરવો પડતો નથી, સહજ પુરુષાર્થ થઈ જાય છે. હિન્દી કરેલું છે, ગુજરાતી કરેલું. પુરુષાર્થ કરના પડતા નહીં, સહેજ પુરુષાર્થ હો જાતા હૈ એમ. આશ્રય પર્યાયનો કેવો, આશ્રય પર્યાયનો કેવો એમ કે છે પ્રશ્ન પૂછો. આશ્રય પર્યાયનો કેવો, આશ્રય તો સ્વભાવનો. ધ્રુવ અને મોક્ષ બંને સાધ્ય થતા તો બે ભંગ પડે છે એમ કે છે. ધ્રુવ અને મોક્ષ બંને સાધ્ય કરો તો એમાં બે ભંગ પડે છે. દર્શનનો વિષય બે ભંગ નથી, દર્શનનો વિષય અભંગ છે, એક જ છે. શ્રદ્ધાની મુખ્યતાથી પ્રવચન ચાલ્યું હશે. સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન ખીલી જાય તે નિશ્ચયથી આદરણીય નથી. સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પ્રગટી જાય, ખીલી જાય તે નિશ્ચયથી આદરણીય નથી. જો આ નિશ્ચયની વાત, આ પરમ નિશ્ચયની વાત તો આવી છે. શુભરાગ આદરણીય નથી એ વાત તો એક બાજુ રહ્યો, પણ સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પ્રગટી જાય, ખીલી જાય તો તે નિશ્ચય આદરણીય નથી, અવલંબન નો વિષય નથી. સાધ્ય સાધન નો ભેદ નિશ્ચયમાં નથી થતો એમ કે છે. એ વ્યવહારમાં ભેદ છે. ભેદનું જોર આવે, છેલ્લી વાત વિનંતી કરે, ભેદનું જોર આવે તો અભેદ ઉપર જોર ન જાય. ભેદ ઉપર જો જોર જાય તો અભેદ ઉપર જોર ન જાય. એટલે આત્માનું સ્વરૂપ એવું અભેદ છે કે કળ સમયસારના કર્તા કર્મ અધિકારના શરૂઆતના પ્રારંભના કળશમાં એ વાત કરી છે કે કેવો આત્મા છે. કે ભેદવાદાન ખંડયત, એવો અખંડ છે કે ભેદના કથનોને તોડી પાડે છે, એવો અર્થ કર્યો છે. ભેદવાદાન ખંડયત, ભેદના કથનોને તોડી પાડતું એવું આ તત્વ છે. અને એનું આ જ્ઞાન પણ એવું છે, જેવું તત્વ છે એવું આ જ્ઞાન છે એમ કીધું છે. જ્ઞાનની પ્રશંસા કરે છે, સમ્ય જ્ઞાનનો મહિમા કરે છે. માંગલિકનો શ્લોક છે એ પુરુષાર્થ મોક્ષ ભેદ અભેદ બધા ખુલાસા એક ટુકડામાં આવ્યા છે. આટલામાં દ્રષ્ટિનો વિશેષ થાય પહોંચાય વાંચ્યું એમને. ઓહો, બિલકુલ આપણે ચર્ચા ચાલે છે એ વાત ચાલે છે, આ જ વાત છે બસ. શું કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સુખરૂપ અવસ્થા છે, છતાં તેને દુઃખરૂપ લાગે, બતાવે, કહે તે સંવર તત્વની ભૂલ છે. સંવર તો સુખરૂપ છે, મુનિ દશા દુઃખરૂપ છે, એમ જાણે તે સંવર્તત્વની ભૂલ છે. મુનિ પોતે મૂર્તિમાંત મૂર્તિમંત સંવર છે, અમૂર્તિક પરિણામ છે. સંવરના પરિણામ તો અમૂર્તિક છે, પણ મુનિરાજ તો મૂર્તિમંત સંવર છે. એને એમ કહે કે અરે એમને ઉઘાડા પગે ચાલવું, લગ્નપણે રહેવું, એક વખત આહાર લેવો, આહાર પાણી બે, આહાર પાણી એક વખત લેવા, કેટલું બધું કઠિન છે. લોઢાના દુઃખરૂપ બતાવે છે, એ સંવર તત્વની ભૂલ કરે છે. અહિયાં તો એમ કહે છે કે એગંત સુહી મુનિ વિતરાગી, એકલા સુખીમાં સુખી કોઈ સંસારની અંદર કોઈ જીવ સુખી હોય તો મુનિ સિવાય કોઈ સુખી નથી. રાજાઓ શેઠિયાઓ ઇન્દ્રો દેવો બધાય દુખી દુખી ને દુખી છે. જે બધા પુણ્યવંત કહેવાય છે તે બધા દુખી છે એમ કહે. સુખી તો મુનિ છે, એ વાસ્તવિક સુખમાં છે. આત્મામાં શાંતિરૂપ ચારિત્ર દશા છે તે સુખરૂપ છે. જો બારમી ચારિત્ર દશા છે એમનો વાત કરી, ચારિત્ર દશાની વ્યાખ્યા કરી કે આત્મામાં શાંતિરૂપ જે દશા છે તે ચારિત્ર દશા છે, અને તે ચારિત્ર દશા તો સુખરૂપ છે. શુદ્ધ આચરણ કહો, વિતરાગી આચરણ કહો, અને એને દુઃખ બતાવો, બે વાતને પૂર્વ પશ્ચિમનો ભેદ છે. શુદ્ધ આચરણ કહેવું ને દુઃખ કહેવું એની અંદર બે વાત કેવી રીતે ભેદ થાય? એટલી શાંતિ તો જગતના કોઈ પણ પ્રાણીને નથી જેટલી શાંતિ મુનિદશામાં પ્રગટ થાય છે. જેમ કોઈ બળબળતા ઉનાળામાં ઠંડા ફુવારા નીચે નાય તો એને કેવું સારું લાગે છે. અહીંયા આ કષાયના બળબળતા સંસારમાં એ એકદમ આત્મશાંતિના ફુવારા નીચે મુનિ બેઠેલા છે. શાંતિના ફુવારા ફૂટ્યા છે, પ્રદેશે પ્રદેશેથી શાંતિના ફુવારા પ્રગટ્યા છે. અંદર શાંત રસનો સમુદ્ર છે આત્મા, એમાંથી શાંતિના ફુવારા ફૂટ્યા છે. જેને દેહનો ભાન નથી કે દેહ છે કે નહીં, લોકોને એમ થાય છે આમ તો કેમ રહેવાતું છે, પણ એને ખબર નથી કે દેહ છે કે નહીં, ભૂલી જાય છે કે દેહ છે કે નહીં. અમારે એવી વિદેહી અવસ્થામાં એ વિચરે છે કે ભૂલી જાય છે. શરીર સંયોગમાં છે કે નહીં ભૂલી જાય છે. ઠીક, હવે એની સાવધાનીની વાત ક્યાં રહી કે એની સાવધાની કરવી, એ વાત બિલકુલ. કહે છે કે જે આત્મશાંતિ રૂપ ચારિત્ર દશા છે એ સુખરૂપ છે, એટલું સુખ છે. તેને અજ્ઞાની દુઃખરૂપ અને વેળુના કોળિયા સમાન માને છે. આ કેટલી વિપરીતતા છે. બહારના સંયોગોથી દુઃખ છે, માપ શું છે એનું? એને કઈ સગવડતા નથી ને, સાધન નથી ને, અનુકૂળતા ની કોઈ વાત નથી. વેળું ના કોળિયા એટલે શું? વેળું એટલે રેતી, બાળું બાળું કહે છે ને હિન્દીમાં, બાળું કહે છે, રેતી કહે છે. કોઈ રેતીનો આહાર કરીને ચાલવું પડે તો કેવી દિશા થાય? એક કાંકરો આવે તો મુશ્કેલ પડી જાય છે. રેતીના જ કોળિયો ભરે ને એનો આહાર કરવાનો હોય તો કેટલો મુશ્કેલ છે. એ મુનિ દશા તો વેળું ને કોળિયા જેવી મુશ્કેલ વાળી વાત છે. આમ એને કઈ ભાન મુનિ દશા ને એને એને એનું સપનું નથી. એને મુનિ દશા ને જે કઠિન બતાવે છે એને તો મુનિ દશાનું સપનું નથી. સાતમી મુનિ દશાની તો એને ખબર હોય ક્યાંથી. એની રીતે તો કરવા જેવું નથી. જે રીતે ઈ કરે છે એ તો કરવા જેવું નથી. આ કરવા જેવું છે. જેનો મહિમા ગાવામાં આવે છે એ રીતે કરવા જેવું છે. પણ જે મોક્ષ સુખમાં પરમાનંદ પ્રગટે એનો જે માર્ગ ઉપાય રૂપ જે ગુણી દશા એમાં દુઃખ હોય. દુઃખ સાધન અને સુખ સાધ્ય એ વાત કોઈ મેળ ખાતો નથી. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી સમજે છે. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર આવીને નમસ્કાર કરે છે, સમજે છે કે હું દુઃખી છું, આ સુખી છે, આની પાસે હું દુઃખી છું. સમ્યક દ્રષ્ટિ હોય તો એમ સમજે છો, કેમ કે જેટલું સુખ મુનિને પ્રીતું છે એટલું સમ્યક દ્રષ્ટિને નથી. એ પોતાની સરખામણી કરે છે કે અરે હું તો પામર છું. શું જોવે છે? હું તો પામર છું, હજી આમાં પીડ્યો છું. ભાવના વાળા છે ને એ દ્રષ્ટિને બધાની મુનિપદની ભાવના, હજી આમાં પીડ્યો છું એમ જોવે છે. એકતા બુદ્ધિ નથી. છતાં મુનિ દશા એવી સુખી દશા છે કે જેની આગળ એ પોતાને દુઃખી બરાબર સમજે છે. અને છે એટલું દુઃખ છે એને દુઃખ જાણે છે. જેટલો ચારિત્ર મોહનો રાગ છે એટલું દુઃખ છે. તો દુઃખને દુઃખ જાણવું એ તો જ્ઞાનનો વિષય છે. જ્ઞાન તો સમ્યક છે ને, એને પણ જ્ઞાન તો સમ્યક છે. એ સમ્યક જ્ઞાનમાં જાણે છે બરાબર. તેને અજ્ઞાની દુઃખરૂપને વેળુના કોળિયા સમાન માને છે. એ તેને સંવર્તત્વની ભૂલ છે એની એને ખબર નથી. આ મુનિ દશામાં આમ જાડી જાડી વાત કરે પણ એમાં તાત્વિક ભૂલ તો સંવર્તત્વની છે. નવ તત્વમાં એમાં સંવર્તત્વની ભૂલ આવે. એનું શું? ધર્મ દુઃખદાયક હોય નહીં. ધર્મ કદી દુઃખદાયક હોય નહીં. પણ સુખરૂપ જ હોય છે. ધર્મની માં દુઃખની કલ્પના કરવી એ ધર્મના સ્વરૂપને સમજવાનો બહુ મોટો વિપર્યાસ છે. ધર્મ દુઃખદાયક હોય નહીં પણ સુખરૂપ જ હોય છે. અજ્ઞાની વિતરાગ ધર્મને દુઃખરૂપ માનીને તેની અસાધના કરે છે. જો કેવો શબ્દ આવ્યો છે પ્રવચનમાં, અસાધના કરે છે એની, ધર્મની અસાધના. ઠીક, એમ કોઈ દેવની અસાધના કરે, ગુરુની અસાધના કરે, શાસ્ત્રને નીચે મૂકે તો શાસ્ત્રની અસાધના થાય એમ કે છે ને, એમ ધર્મને દુઃખરૂપ માનવું એ ધર્મની અસાધના છે. ધર્મને કઠિન માનવો તે ધર્મની અસાધના છે. પછી બોલતે શાસ્ત્રમાંથી, પણ શાસ્ત્રમાં એને કઠણ કયો છે, દુર્લભ કયો છે. એ ભાઈ એમ કહેવું છે કે ત્યાં કોક કોક એની પ્રાપ્તિ કરે છે એવી અપેક્ષાથી એને કઠિન કયો છે. સંખ્યા એની બહુ ઓછી હોય છે. ત્રણેય કાળે ધર્મ પ્રાપ્ત કરનાર જીવની સંખ્યા અલ્પ જોઈને એ દુર્લભ છે અને કઠિન છે એવું વચન કહેવામાં આવ્યું છે. પણ તેથી કરીને એને કઠિન માનવો, દુઃખરૂપ માનવો એ તો ધર્મની અસાધના કરવા વાળા છે. ધર્મ કદી દુઃખદાયક હોય નહીં પણ સુખરૂપ જ હોય. જેટલો ધર્મ હોય એટલો સુખરૂપ જ હોય. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને જગન્ય દશા છે ધર્મની, તો ત્યાં સુખ એટલું ઓછું છે. મુનિ દશામાં વિશેષ ધર્મની પ્રગટતા છે તો ત્યાં સુખ ઘણું છે. અરિયંત પરમાત્માને ધર્મ પૂરો પ્રગટ્યો છે તો સુખ પણ પૂરું પ્રગટ્યું છે. ખરેખર તો એ સુખ છે એ જ ધર્મ છે. બીજી રીતે કહીએ તો સુખ છે એ જ ધર્મ છે. વત્થુ સહાવો ધમ્મો એમ છે વાત તો. તો સુખ તો આત્માનો આત્માનો સ્વભાવ છે ને આત્માનો સ્વભાવ છે તે ધર્મ છે. હવે જે ધર્મને દુઃખરૂપ જાણે છે તે વસ્તુ સહાવો ધમ્મો એ વાતને માનતા નથી. આમ સંપ્રદાયમાં રહેલા જીવોની કેટલી દારિદ્ર્યમય અવસ્થા છે, આ વિષયની દરિદ્રતા કેટલી છે. કંગાળ આખું જ્યાં આ વિષય પડ્યો છે ત્યાં ત્યાંના સંપ્રદાયના જીવોની આવી કંગાળ અવસ્થા છે. વસ્તુ સાવો ધમ્મ એમ કહે છે ને, એને ધર્મ દુઃખરૂપ કયો છો તમે? તો ઉપવાસ કરે ને, અશાતા થાય ઉભી, અશાતા થાય તો પણ ઉપવાસ છોડે નહીં. દુઃખરૂપ કહેવામાં એને પ્રેક્ટિકલી શું છે? વ્રત તપ સંયમ ઉપવાસ જે કાંઈ કરે એમાં એને અશાતા ઉભી થાય છે. કેમ કે રોજિંદુ એ જીવન નથી, તો ક્યારેક એને વાર તહેવારે કરવાની ચીજ છે, થાય એને અશાતા. અશાતા થાય તો ભલે અશાતા થાય ઘટ કરે છે, પણ મેં જે પ્રતિજ્ઞા અને વ્રતને ફચકાણ લીધું છે હવે હું છોડવાનો નથી. તો એને ત્યાં દુઃખનો અનુભવ આકુલતા થાય છે, એટલે બીજાને એમ કહે છે ભાઈ ધર્મ પાળવો સહેલો નથી, આરાધના કરવી એ સહેલી. એને માનેલી આરાધના, આરાધના ફરાધના ત્યાં કઈ છે
નહીં,
પણ આ આરાધના બહુ કઠિન છે, આ તપસ્યાઓ બહુ કઠિન છે. એ કહે છે કે વિતરાગી ધર્મની અશાતના કરે છે, પણ આવું સહન કરે તો તે ધર્મની અશાતના થાય છે. આવી ઉલટી સુલટી વાત છે. આટલું દુઃખ સહન કરે, ધર્મ બુદ્ધિ એ કરે, બુદ્ધિ તો એ છે ને, અભિપ્રાય તો ધર્મ કરવાનો છે. ધર્મના ધર્મના નો અભિપ્રાય રાખીને કરે, અને છતાં એને એમ કહે કે આ ધર્મની અસાધના કરે છે, કઠોર વચન લાગે. મીઠું લાગે કે કડવું લાગે?
કઠોર લાગે.
કહે છે કે પાત્રતા હોય સુપાત્રતા હોય તો એને મીઠું લાગે, અરે મારી ભૂલ છોડાવી છે, નહીતર કઠોર લાગે કઠણ લાગે. અરે કઠિન માને તો ધર્મને કઠિન માને તો એનાથી ધર્મ માને, એમાં જે દુઃખ પડે એને દુઃખ સહન કરે એને ધર્મ માને, પરાણે અટકી સહન કરે એને ધર્મ માને, એ ધર્મની અસાધના કરે છે. એવા જે વિતરાગના વચનો છે એ કાયર પુરુષને પ્રતિકૂળ છે. શ્રીમદજીએ લખ્યું છે ને, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. ખરેખર તો કહે છે કે આ વાત કઠોર નથી, પણ શાંત રસના મૂળિયા અહીંયા છે એમ કહે છે. શું? આત્મામાં રહેલો જે શાંત રસ એના મૂળિયા તો આ વાતમાં છે, પણ એમ કે કાયરને પ્રતિકૂળ છે. પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવ રોગના, ભવ ભ્રમણના રોગને મટાડનારા ઔષધ છે, પણ કાયરને પ્રતિકૂળ. કાયર જીવો જે નિર્માલ્ય છે, આત્માનો પુરુષાર્થ કરવા માટે જેની શક્તિ નથી, એવા એ કાયર છે એમ કહે છે. એને એ પ્રતિકૂળ લાગે છે, આમને કડવું કહે છે, આમને આવું કઠોર કહે છે એમ લાગે છે. પણ એ કડવી દવા તારા રોગ ને મટાડવા માટે
જય અમિત્રા મંદિર.